તારીખ 25/11/1992 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ઈડરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 103
માટે અમૃત છે. આ શાસ્ત્ર પોકારી પોકારીને વાત કરે છે. મુમુક્ષુ જીવ માટે સત્સંગ અમૃત છે. જે માણસ નિર્ધન હોય તો આર્થિક પ્રયોજન માટે એને દેશ દેશાંતર જવું પડે છે. પછી બહુ દૂર જાય તો મુંબઈ કલકત્તા જાય, ઈચ્છા આગળ જાય તો આફ્રિકા અમેરિકા જાય, પણ જાય છે. એમ એ દેહાર્થ રવતર માટે જાય છે, એમ આત્માર્થ રવતર કરવું છે. પણ જ્યાં સત્સંગ ઉપલબ્ધ હોય ત્યાં એ સત્સંગની પ્રાપ્તિની વ્યવસ્થા જેટલી શક્ય હોય એટલી વિચારવી ગોઠવવી એ હિતકારી છે. કેમ કે હજી પૈસા મેળવવાના તો હજારો ક્ષેત્ર છે. કોઈ જાપાન ગયા છે, કોઈ લંડન ગયા છે, કોઈ અમેરિકા ગયા છે, કોઈ નૈરોબી ગયા છે. પણ સત્સંગ એટલી જગ્યાએ ઉપલબ્ધ નથી. હજાર ઠેકાણા લાખો કરોડો કમાવાના છે, પણ એક ઠેકાણું આજે સત્સંગમાં મળવું દુર્લભ છે. એવી પરિસ્થિતિ છે. એટલે એ વસ્તુ સૌથી દુર્લભ સમજીને અને સૌથી મૂલ્યવાન સમજીને એની વ્યવસ્થા સૌ પ્રથમ વિચારવી. બીજું બધું જેમ થવું હશે એમ થશે એની ઉપેક્ષા રાખીને પણ વિચારવી જોઈએ.
આજે સંસાર પ્રત્યેની જે ભક્તિ છે, સંસાર પ્રત્યે આજે જે ભક્તિ છે, તો આ પાસે પ્રત્યે અપૂર્ણ ભક્તિ કેવી રીતે આવી શકે?
મોડા ભક્તિ સંખ્યા છે એ તો છે, પરસ્પર ગુરુ દિશાની વાત છે.
એ રીતે બૌદ્ધ આ દસમા આત્મા આથી અનુસંધાનમાં વિચારીએ તો અપૂર્ણ ભક્તિ સ્વચ્છંદના વિરોધ કરીને હાનિ પહોંચાડે. તો તમે અપૂર્ણ ભક્તિ આવે ક્યાં પછી બોલાને રોજ પડે છે.
કામ તો પરિણામ એક બાજુ જ કરશે, બે વિરુદ્ધ દિશામાં એક સાથે. તમારે પૂર્વમાં અને પશ્ચિમમાં હાલી હોય તો કેમ હલાય? પૂર્વમાં પણ હાલો ને પશ્ચિમમાં પણ હાલો, એ કેમ બને? બની શકે તો કા તમે પૂર્વમાં કામ કરો પશ્ચિમમાં ચાલ છે.
ફૂલ સ્ટોપ લગાવી દઈએ, જેટલા દોષ છે એનાથી આગળ બને જાય ઓર અપૂર્ણ ભક્તિ આવે તો દોષનું નિવારણ થઈ શકે છે.
એમાં બીજો ઉપાય નથી હોતો, નહીતર લાચારે મને દેવતામાં જીવવું પડે તો એ પણ સત્પુરુષ ની આજ્ઞા નથી. એ જે દીનતાથી યાચના કરીને પોતાનું આત્મકલ્યાણ કરવા માંગે તો એ પણ સન્માર્ગ નથી, એ પણ માર્ગ નથી. પોતાની વ્યવસ્થા પોતાએ ચાલવી જોઈએ. પોતાની જરૂરિયાતનો સંક્ષેપ કરીને ભલે ઓછો સમય નિર્ગમન કરે, પણ પોતાની આજીવિકા માટેની વ્યવસ્થા કોઈ બીજાને માથે બોલવાનું થાય એ આ માર્ગમાં જ નથી. હું કદી વિચારવા જોઈએ નથી. એટલે એને ન કરવું હોય તો પણ કરવું પડે એવા સ્નેહ હોય, પણ કરવું પડે એ પ્રીતિએ રૂચિએ કરીને કરવું એ વાંધો છે. કરવાનો એટલો વાંધો નથી, એની સાથે એની રૂચિ પ્રીતિ કેટલી છે એનો વાંધો છે. પછી ગમે તે હાલત હોય, અનેક સ્તરમાં માણસો જીવે છે, બધા સ્તરના માણસો એક સમાજમાં હોય છે, ઉપર નીચેના. સંભાળવાનો મુદ્દો એટલો છે કે આપણને પૂર્વ કર્મયોગે જે કાંઈ સંયોગો હોય તે પૂર્વ કર્મને કારણ છે, બીજા કોઈ કારણે નથી. બરાબર. હવે એ સંયોગમાં મારી આ રૂચિ કેટલી, અપેક્ષા વર્તી કેટલી, મારી આતુરતા કેટલી, એ પોતાના પરિણામને અપેક્ષાના પરિણામને જ સંભાળવાના છે. અપેક્ષા રાખશે તો જે થવાનું છે તે થવાનું છે, ઉપેક્ષા રાખશે તો પણ જે થવાનું છે તે થવાનું છે. એટલો વિશ્વાસ છે કે નહીં? જે થવાનું છે એ જ થવાનું છે. જો પોતાનું ધૈર્ય બધું થતું હોત તો પરિસ્થિતિ આવી હોત ને, પણ એ તો કોઈના માટે શક્ય નથી. તો અમેરિકાના પ્રેસિડેન્ટ માટે પણ શક્ય નથી કે એ ધારાયમાં બધું થાય, એમ કોઈના માટે શક્ય નથી. ત્યારે જયારે પરિસ્થિતિ એ છે કે જે થવાનું છે એ થવાનું છે, તો પછી શા માટે અકલ્યાણ કરતા કરતા એમાં રહેવું અને કલ્યાણ કરતા કરતા એમાં ન રહેવું, એમ શા માટે? પછી પણ જે રીતે આત્મહિત થાય એ રીતે પોતાના રાગને કારણે, પોતાની જરૂરિયાતને કારણે થોડી સાવધાની ઉપર છેલ્લી રાખી દે, કેવી ઉપર છેલ્લી થોડી. આવું આમાં બીજો રસ્તો નથી, આટલામાં ન ચાલતા કરવો પડે તે વ્યવહાર કરવો. કેવો વ્યવહાર કરવો? ન ચાલતા કરવો પડે તેટલો વ્યવહાર કરવો, એ જ્ઞાનીની આજ્ઞા છે. પોતાના પરિણામ બગડી ગયા, બાકી સંભાળવું આત્મહિત. મારું આત્મહિત કેમ થાય એ દિશામાં જ મારે વિચારવું છે, એ દિશામાં મારે ચાલવું છે, પ્રગતિ કરવી છે. એવું જ્યાં સુધી નિશ્ચય ન કરે, નિર્ધાર ન કરે, દ્રઢ નિર્ધાર ન કરે, ત્યાં સુધી આ બાજુ વિકાસ થવો એ સંભવિત. પણ એ પણ યોગ્યતા વગર તો ક્યાં છે? યોગ્યતા ક્યારે આવશે? કે ઉત્કૃષ્ટ મુમુક્ષુતાનો એ વિષય છે, સાધારણ મુમુક્ષુતાનો વિષય નથી કે કોઈ જ્ઞાનીને ઓળખી લે. મધ્યમ પ્રકારની મુમુક્ષુતાનો પણ એ વિષય નથી કે જ્ઞાનીને ઓળખે. હજારો માણસો માને માટે હજારો માણસો જ્ઞાનીને ઓળખતા હતા એમ માત્ર છે, હજારો લાખો માનતા થાય માટે બધા જ્ઞાનીને ઓળખીને માને છે એ વાત નથી. કો કાંડીને વેઢે ગણાય એટલા ઓળખે, બાકી બધું ઓગે ઓગે ચાલતું હોય છે. લોહીમાં લો માટે પાત્રતા જોઈએ, એ પાત્રતામાં પોતે આવવું જોઈએ. એ આ પાત્રતા જ નિજગુણ સાધક છે, આત્મગુણ સાધક છે, એ પાત્રતા છે, બીજું કોઈ સાધન નથી. એક પત્ર માં એમણે પોતે વાત લખી છે કે આ જીવનો મોટો દોષ એ છે કે એને એને ઓળખાણ નથી, જ્ઞાની પુરુષને એને ઓળખાણ ન થઈ, એ આ જીવનો સૌથી મોટો દોષ છે. જ્ઞાની પુરુષ મયા ખરા, પુણ્ય યોગે તો મયા, એ પુણ્ય નોટ વપરાઈ ગઈ, ઓળખા વગર એ પ્રસંગ વ્યતીત થયો હતો તો એ પુણ્ય નોટ તો વપરાઈ ગઈ, વપરાઈ ગઈ. એના કરતા એ પુણ્ય નોટને હારી ગયો, જેમ જુગારમાં મારી જાય તો કઈ ભામે મળે નહીં, વપરાય તો ભામે માલે મળે, વાપર્યો હોય તો ચાલો 5 રૂપિયામાં 1 કિલો ફળાનો ચિત્ત આવી બાજરો તો આવ્યો પણ વાપર્યો નથી, હારી જાય છે. હારી જાય છે સત્સંગ અને સત્પુરુષ નો યોગ થવા છતાં ઓળખે નહીં ત્યારે કોણ હારી ગયો સમજી લે, અને એમાં ભાવ પ્રસાર થાય તો નર ભાવ મનુષ્ય ભાવ હારી ગયો એમ. વિશેષ હવે યોગ્યતા કરીને સાવધાની વિશેષ કરવાની.
એક પ્રકાર તો એ પણ છે કે સત્પુરુષ ના સાનિધ્યમાં ખબર પડે છે, પણ એ ક્યારે? પોતે સત્પુરુષ ઘણી સમિત વર્તતો હોય તો એનો અંતેવાસી થઈને સમિત વર્તતો હોય તો સત્પુરુષ એને એનો દોષ બતાવે. નહીં તો કોઈ જીવને દોષ બતાવો ને એટલે એને દુઃખ લાગી જાય, અને એને દુઃખ લાગી જાય અને પછી એને અભાવો થઈ જાય. મને આમ કહી દીધું, એ દૂર બી હોય જાય. સત્પુરુષ તો એટલા કરુણામંદ છે કે એને દુઃખ લગાડીને દૂર પણ કાઢવા માંગતા નથી. તો એનો દોષ ન પણ કે દોષ કોને કે જે સહન કરી શકે એની સમીપ હોય એને કે. આપણે એમ નથી કહેતા કે ભાઈ ઘરના છોકરાને વઢાય નહીં, પાડોશીના છોકરાને વઢાય ઝઘડો થઈ જાય. પાડોશીના છોકરાને જરાક કહો તો ઝઘડો, ને ઘરના છોકરાને ભાવ મારીએ. એમ ઘરના માણસો ને એમ કહેવાય તમે આમ કરો તેમ કરો, પણ પાડોશી ને મહેમાન ને કહેવાય, ઘરે મહેમાન વાળાને ને કહેવાય, સગા સંબંધી હોય તમે આમ કરો તેમ કરો, એની કોઈ ટેમ ન ફાવતો હોય તો ચલાવી લેવી પડે. અને ઘરના માણસ ને કૂટો હોય તો એને કહેવું પડે, ભાઈ આ બરાબર નહીં, આપણે હજી ઘરમાં તો ચલાવીએ પણ બહાર તમને તમારું સારું ન લાગે એમ કરીને. એમ સત્પુરુષ ને સમીપ ગયેલા ને જી કે ભાઈ આ દોષ તો કાઢે ના, આ દોષ કલ્યાણમાં બાધક થશે, મને કઈ વાંધો નથી, મારે કઈ લેવા દેવા નથી, મારે કઈ જોતું નથી, મારે કોઈ પૂરા નથી, તારા કલ્યાણમાં બાધક થશે. એ કોને કે એની સમીપ વર્તતો હોય, એની યોગ્યતા હોય, એમ કહેતા એ સબળું લેશે, અવળું નહીં લઈએ. ઓકે, નહીં તમને કે એટલે એમાં એક પોઝિશન એવી છે. એક બીજી પોઝિશન એ છે કે પોતાનું અવલોકન કરે, નિષ્પક્ષ થઈને કે મારે નિર્દોષ થવું છે, મારે પરિપૂર્ણ શુદ્ધ થવું છે, આ મારું ધ્યેય છે. તો મારા દોષ ઝીણામાં ઝીણા અવલોકન કરીને તપાસ કરીને મારે એ કેમ માટેનો ઉપાય કરવો છે. તો એ બીજ અવલોકન છે, પોતાનો સ્વાધીન ઉપાય છે. અને એવી યોગ્યતામાં જે વખતો હોય એને સત્પુરુષ પણ કહે, કેમ કે એને ખબર છે કે કાઢવા ઉભો થયો છે, એને વાંધો નથી, એને દુઃખ નહીં લાગે, તો એને કહેશે પણ. એટલે એ એક સુયોગ્ય પરિસ્થિતિ છે નિર્દોષ થવા માટે. નહીતર જાણે પણ કે નહીં, કેમ કે કહે તો એને નુકસાન થવાનું કારણ બને છે. એટલે ન કે જાણે ખ્યાલ આવી જાય ચલાવીએ, ચાલો અત્યારે કાંઈ નહીં, આગળ આગળ ઉપર જોશો, આગળ ઉપર જોશો, બહુ મોટી નજર રાખવું. સત્પુરુષનો વિષય પ્રભાવદેવના વચનામૃતમાં બહુ અનેક પડખાથે મોક્ષને હિતકારી થાય એ પ્રકારે હું બહાર આવ્યો. સુંદર કેવો સુંદર રીતે બહાર આવ્યો, અને પોતાનો સાતિશય વચનયોગ છે પ્રભાવદેવને પોતાને, કોઈ સાતિશય વચનયોગ છે એટલે લાઈવ જીવને તો ઘણી અસર કરી જાય, અથવા જેટલી લાયકાત એટલી એને અસરકારક આત્મા ઉપર છાપ પડે એવું જ કોઈ અતિશય વચનકાર અતિશયકાર વચન છે.
જયારે મોટીમાં મોટી ભૂલ આ જીવને અહંકારથી એક જ તરીકે સંતોષ આવે છે,
ઓળખવાનો પ્રયાસ ને દોષ નો કાઢવાની મૂળ તો એક સિક્કાની બે બાજુ છે. દોષ ને રાખીને ઓળખી શકે, દોષ ને કાઢવાનો પ્રયાસ ન કરીને ઓળખી શકે ખરો. બુદ્ધિ ની પાછળનો વિષય છે, એ નિર્મળતાનો વિષય છે. મોક્ષની ભૂમિકા કે નિર્મળતા જે છે એમાં ઓળખાય છે. તો એ નિર્મળતા કોઈ સદોષ અવસ્થા છે કે નિર્દોષ અવસ્થા છે? નિર્દોષ અવસ્થા છે. જેને પોતાના દોષથી રહિત થવું છે, નિર્દોષ થવું છે, પવિત્ર થવું છે, આત્મકલ્યાણ કરવું છે, એ રીતે આત્મિક સુખની વાંછામાં જે છે એ જીવની નિર્મળતા ભૂમિકાને આવે છે. દર્શન મોહની મંદતાને લઈને, કશાય રસની મંદતાને લઈને, કશાયની મંદતા નહીં રસની મંદતાને લઈને, અને દર્શન મોહના અભાન ઘટવાને લીધે જે નિર્મળતા ઉત્પન્ન થાય એ નિર્મળતાને લઈને સત્પુરુષ ઓળખાય છે. નહીતર બુદ્ધિ ગણી હોય તો પણ ઓળખાય નહીં. અપેક્ષા બધી જાય, પણ દર્શન મોહ છે ને, પોતે દર્શન મોહ નો અભાવ કર્યો છે, એ દર્શન મોહ નો અભાવ છે, એ રસ વધે છે, દર્શન ભાવનું કારણ છે. પોતે દર્શન ભાવનો અભાવ કર્યો છે એટલે મોગત તો રહ્યું નથી, એટલે પૈસાનો છે અને બધા સાધનો વસાવશું અને સુખી ભાઈ સુખથી બધા રહેશું, એ તો વૃત્તિ નથી. શરીર ઉપર મોમત્વ નથી, કુટુંબ ઉપર મોમત્વ નથી, અને એક જ લક્ષ્ય છે, આત્મકલ્યાણ શીઘ્ર સાધન છે, આત્મકલ્યાણ શીઘ્ર સાધી લેવું છે. દર્શનો કાપતા ગયા છે, ત્યારે તો એને ચરણમાં વંદન કરીએ છીએ, અદભુત પરાક્રમ કર્યો છે, અલૌકિક પરાક્રમ છે, લૌકિક જીવ ન કરી શકે. અલૌકિક માર્ગના અલૌકિક પુરુષો એક આચરણ છે અથવા એક સચ્ચારિત્ર છે, ચરિત્ર ચરિત્રવાન પુરુષો હોય ને, એ પુરાણ પુરુષોમાં ચરિત્રવાન પુરુષોના ચરિત્ર લખાયા છે, એવું છે. આમ
સાંભળ્યું કે જાણવા મળ્યું એનું નિમિત્ત પણ છે, નહીતર તો આજે સ્મરણ રહેશે ને કાલે વિસ્મરણ થશે. મતિ જ્ઞાનનો તો સ્મૃતિ જ્ઞાનનો તો એ સ્વભાવ છે, આજનું સ્મરણ કાલનું વિસ્મરણ થઈને ઉભું રહે છે. સત્પુરુષના અવરણવાદ બોલાતા ત્યાં રહેવું, ત્યાં એ સંઘ નો, એ સમાજ નો, એ સંયોગનો, એ પરિસ્થિતિનો ત્યાગ કરી દેવા, અને જ્યાં સત્પુરુષના ગુણગાન થતા હોય એમાં અગ્રેસર થવો, એમાં ઉજ્વળ થવો, એવું કેવું માર્ગદર્શન આપ્યું છે. અધ્યયનનો ઉદય પ્રસંગ વર્તતો હોય ત્યારે સત્પુરુષના ગુણગ્રામ કરવા, સત્પુરુષના ગુણોનું ચિંતન કરો, તેમની મુદ્રાનું ચિંતન કરો, તેમની ચેષ્ટાનું ચિંતન કરો, ઘણી બધી વાતો હૃદયમાં રાખેલું એક રહસ્ય છે, ભાષા પણ કોઈ રહસ્યભૂત વિષય છે. સંતોષ માટે તમે આમ આવા પ્રકારનું વલણ રાખો એ કહેવા માટે તો હું જીવ જીવ છું, મારે બીજે કહેવાનું કામ નથી. સર્ક્યુલેટ કરેલો છે, જોઈએ કૃપાળુ દેવ શું કહે છે. જ્ઞાની પુરુષ અને સત્પુરુષ માટે મોક્ષની કેવી ભક્તિ, કેવી સ્થિતિ હોવી જોઈએ એના માટે કૃપાળુદેવ શું કહે છે. 172 માં પણ સર્ક્યુલેટ કરવાનું છે. સુમનભાઈ ત્યાં છે લેખક અને એમાં તારે પછી પવનભાઈ બધું ઉત્તર ગુજરાતમાં કંઈક સર્વિસ કરતા હતા. એમ ભાઈ આ ભાવા આવવાની ભાવના છે સમાજ માટે વિમુખતા દૂર થવા અર્થે તેને સમજાય તો પરિણામ ફેરવી પછી ખ્યાલ આવી જાય. આવું ન થાય તો કવિ હતો ભણતા હતા ત્યારે, જેને જેવો સંગ્રહ તે એવો થઈ બેસે. મને દશા સુધી સંગ્રહ બહુ ધ્યાન રાખવું પડે છે. નાનીઓ તો જાગૃત છે, મુનિઓ જાગૃત થયા છે, મુમુક્ષુઓ તો અત્યંત અત્યંત જાગૃત થયા. આત્માને નુકસાન થાય એવો સમય કોઈ ભોગે, કોઈ કિંમતે પોસાય નહીં, કોઈ કિંમતે ન પોસાય. પણ તો આચાર્યોએ ઘણા કચ્છમાં લખ્યા છે, ભિન્ન ભિન્ન આચાર્યોએ ભાઈએ ટાઈમ છે. ઉમેશભાઈ બોલી તો ખાસ લક્ષણ રાખવા જેવું છે. મોક્ષ જીવ તો નિમિત્તાધીન દ્રષ્ટિ વાળો છે, જે જે નિમિત્તો ના સંગમાં જવાનો સ્થાને બહાર જાય છે ને તો 28 ગુણ બહાર જવાનું, 6 ગુણ સ્થાને આવી જાય છે મને ઉપયોગ બહાર જાય છે. 28 ગુણ પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિ વિવેક કરાય
રત્નદીપક જેવું ચૈતન્ય છે, જગારા મારે છે, રત્ન જેમ જગારા મારે એમાં જ્ઞાન નું તેજ છે, વેદક નું તેજ છે, એનાથી ચૈતન્ય રત્ન અંતરમાં ચમકી રહ્યું છે. જેટલું જોવે એટલી એની અદ્ભુતતા ભાસે, જેમ જેમ રત્નને જોવે અને રત્નની અદ્ભુતતા ભાસે એમ આ પણ ચૈતન્ય રત્ન છે, જેમ જેમ એને જોવે એમ એની અદ્ભુતતા ભાસે. એક અસ્તિત્વ શક્તિનો વિચાર કરે અનાદિથી જે હયાત છે અને ક્યારે અનંત કાળમાં જેની બિન હયાતી નહીં થાય, નાશ નહીં પામે, એક પ્રદેશ ઓછો નહીં થાય, એક ગુણ ઓછો નહીં થાય, અને ગુણમાંથી કોઈ પણ એની ગુણનો ભાવ છે, જેમ કે સુખ ગુણમાં સુખ ભાવ છે, એ ઓછો નહીં થાય. કાળનું ડેપ્રિશિએશન જેને નથી લાગતું એ ચીજ એની સત્તાને ચૈતન્ય મહાસત્તા કહે છે. જ્ઞાન શું કહે છે? ચૈતન્ય મહાસત્તા છે, જેની હૈયાથી નિર્બાધ રહે છે, નિર્બાધ ચૈતન્ય છે, શાશ્વત ચૈતન્ય છે. એનું અવલંબન જેને આવે છે જોઈને એ પસંદ થઈ જાય છે. એને દુનિયાની દરકાર નથી રહેતી, એની જગતની દરકાર નથી રહેતી, કેમ કે કોઈ પર પદાર્થથી શૂન્ય છું, સર્વ પર પદાર્થથી હું શૂન્ય છું, મારા સુખ શાંતિના ગુણથી હું અનંતપણે ભરપૂર છું. એટલે એની મસ્તી એવી છે કે કૃપાળુજીને 680 નો પત્ર લખો, હવે 25માં તીર્થંકર છે, વસ્તીમાંથી નીકળે છે. શું અમે 25માં તીર્થંકર છીએ? તીર્થંકર છીએ જેને જૈનનું કેવળ જ્ઞાન નથી જોતું, એને પરમેશ્વર બીજું શું દેવાનું? આમ તો પરમેશ્વર મુક્તિ આપે છે એમ કહેવાય છે ભક્તિ કરતી વખતે, પણ જેને જૈનનું કેવળ જ્ઞાન નથી જોતું, ઠીક જૈનનું કેવળ જ્ઞાન લીધું, કેમ કે હું છું છું જૈન અને મારે વિશે કઈ પ્રશ્ન. અમે આ કાળના બીજા મહાવીર છીએ પ્રત્યક્ષ, એમને મસ્તીમાંથી નીકળે છે, કેમ કે વસ્તુ જોઈ જેવી સિદ્ધ સિદ્ધ સમાન સદાપદ મેરો.
ચાર કરી છે,
જે જો જળ છે ત્રણ કાળમાં, ત્રીજી કડી, જો જળ છે ત્રણ કાળમાં ચેતન ચેતન હોય, બંધ મોક્ષ તો નહીં ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ ન હોય. શું કહ્યું? કે જયારે જળ છે એ જળ રહે છે, ચેતન ચેતન રહે છે, તો પછી બંધન મોક્ષ ઘટતો નથી આત્માને વિશે. અને વાસ્તવમાં તો બંધન મોક્ષ મૂળ સ્વરૂપ ને વિશે તો છે પણ નિવૃત્તિ પ્રવૃત્તિ ન હોય. બરાબર છે ને? તો કે બંધ મોક્ષ તો ઘટતો નથી. વાત તો સાચી છે કે મૂળ અસંગ તત્વમાં બંધ મોક્ષ થતો જ નથી. એટલે તો પોતે કહ્યું ઉપદેશમાં કે દિગંબરના આચાર્યોએ એમ સ્વીકાર્યું છે કે આત્માનો મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે. કેમ કે બંધ સ્વરૂપે છે નહીં, બંધ સ્વરૂપમાં બંધ પડતો નથી એટલે મોક્ષ પણ થતો નથી. તો બંધ મોક્ષ માટે તો આટલા બધા શાસ્ત્રો વળી ચાલે. શાસ્ત્રમાં ઉપદેશ તો બંધ મોક્ષ ને અનુલક્ષીને આવે છે. બંધ મોક્ષ સંયોગ થી જ્યાં લગા આત્માભાન, જે સંયોગ છે એ આત્માનું અભાન, આવા મૂળ ચેતન ચેતન હોય, જળ જળ હોય એવા અભાનપણામાં બંધ મોક્ષ સંયોગ થી જોવામાં આવે છે, સંયોગ દ્રષ્ટિએ જોવામાં આવે છે. જેમ ફરે છે, આપણે સૂર્યનો દ્રષ્ટાંત વિચારીએ કે સૂર્ય દેખાવો નજરમાં આવ્યો ત્યારે આપણે એમ કોઈ સૂર્યોદય થયો, કે વાસ્તવમાં સૂર્યનો ઉદય થયો છે કે નહીં, નવો સૂર્ય ઉદ્યો નથી. નજરમાં જયારે જોવાનો ઉદય થયો ત્યારે સૂર્યનો ઉદય થયો. એવી રીતે આ વાત છે કે જે કઈ ઉદ્ગળ દ્રવ્યનો, કર્મનો, શરીરનો સંયોગ થાય છે એને બંધ કહે છે, એનો વિયોગ થાય છે એને મોક્ષ કહે છે. પણ એ સંયોગ આત્મામાં નથી થયો, એ વિયોગ આત્મામાંથી નથી થયો. આત્મામાંથી કોઈ પદાર્થનો વિયોગ નથી થયો, આત્મામાં કોઈ નવો પદાર્થનો સંયોગ નથી થયો. આ પરિસ્થિતિ છે. મંદ મોક્ષ સંયોગ થી જ્યાં લગા આત્મા અભાન, અને જ્યાં સુધી પોતાના આત્માનું ભાન નથી, અભાન એટલે ભાન નથી, ત્યાં સુધી શું માને છે કે મને આટલું મળ્યું, મારું આટલું ચાલ્યું ગયું, મને આટલું આવ્યું, આટલું મારું ગયું, આ મને મળ્યું, આ મારું ગયું, આ સંયોગથી કલ્પના કરે છે. આત્મામાં ક્યાંય આવ્યું નથી, ગયું નથી. એટલા માટે આપણે અવલોકનમાં પહેલું સ્ટેજ એ લીધું છે. જો ભાઈ તને હરખ થાય ને ત્યારે તું તપાસ છે કે તારા જ્ઞાનમાં શું આવી ગયું, તારા આત્મામાં શું ભરી ગયું. અને જયારે તને શોખ થાય, ખેદ થાય, દુઃખ થાય ત્યારે તારા જ્ઞાનને તપાસશે કે તારામાંથી શું ગયું, શું ઘટી ગયું. હાથ કપાણો અત્યારે આત્મામાંથી કઈ ઘટી ગયું? આત્મામાંથી કોઈ ચીજ જાતી નથી, ઘટતી નથી. આ અવલોકનથી જોઈને નક્કી કરવું. વિચાર છે એ અનુભવને સ્પર્શતો નથી, અવલોકન અનુભવને સ્પર્શે છે, વસ્તુને સ્પર્શે છે. એટલે આત્માને માં કઈ આવતું નથી, આત્મામાં કઈ જાતું નથી એવું જે સમજાય છે ન્યાયથી, આગમથી, તર્કથી, યુક્તિથી, એને હવે તપાસીને જોઈને નક્કી કરવું, એનું પ્રેક્ટિકલ નોલેજ છે. પણ નહીં ત્યાગ સ્વભાવનો ભાખેજી ભગવાન, પણ આત્મામાંથી એના જ્ઞાન દર્શન સુખ આદિ સ્વભાવનો કદી ત્યાગ થતો નથી. નિવૃત્તમાં જાય તો પણ આત્મામાં કોઈ ત્યાગ વર્તે બંધ પ્રસંગમાં તે નિજ પદ વિના, અને જ્યારે કર્મનો અને શરીરનો સંયોગ હોય કે કોઈ પણ ચીજનો સંયોગ હોય ત્યારે એની સાથેનો બંધ એટલે સંબંધ કલ્પનામાં આવે છે કે હું આવો એ નિજ પદનું અજ્ઞાન છે. કેમ કે સ્વરૂપ એવું છે નહીં, તે નિજ પદ અજ્ઞાન. પણ જડતા નહીં આત્માને એ સિદ્ધાંત પ્રમાણ, આત્માને જડતા આવતી નથી, આત્માને શરીર આવતું મળતું નથી, આત્માને બીજા સંયોગી પદાર્થો મકાન પૈસા આદિ મળતા નથી, અંદર મળતા નથી, ખાલી મારા છે. ગુરુદેવ કહેતા ખાલી મારા છે એ મમતા તને મળે છે, પૈસા નથી મળ્યા તને. આ શરીર મારું છે શરીરની મમતા મળે છે, શરીર નથી મળ્યું તને તારા આત્મામાં. પણ આત્મામાં ભાવ કેવો થયો? મમતા નતો, કે મમતા મળી તને બહુ બહુ તો. બાકી કોઈ પર ચીજ આત્માને મળતી નથી, આત્મામાં કોઈ પર ચીજ નહીં હોવાથી જવાનો પ્રશ્ન નથી, સ્વભાવનો તો ત્યાગ થતો નથી. ગ્રહે અરૂપી રૂપીને એ અચરજની વાત, અરૂપી એવો ચૈતન્ય સ્વભાવે આત્મા રૂપી પુત્રોને ગ્રહણ કરે તો અચરજની વાત છે, આશ્ચર્યમય વાત છે. કેવી રીતે ગ્રહણ કરે? જીવ બંધન જાણે નહીં એવો જેને સિદ્ધાંત, જેમ સિદ્ધાંતમાં કર્મનો યોગમાં શું આવે? જયારે આત્મા ક્રોધ કરે ત્યારે એને ક્રોધની પ્રકૃતિનો બંધ પડે, અને એ પરમાણુઓ આશ્રયને એના આત્મા સાથે બંધાય. એવા પરમાણુ એને અનંતા ગ્રહણ કર્યા, શું કહેવાય? એ આત્મા એ એવા કર્મના અનંતા પરમાણુ ગ્રહણ કર્યા, ગ્રહણ નથી કર્યા. કેટલો કાળ સંયોગ માર્યા છે એને ગ્રહણ કર્યા એવું નામ આપ્યું છે, પણ અરૂપી રૂપીને ગ્રહણ કરી શકે. આત્માના પ્રદેશમાં કર્મના પરમાણુના પ્રદેશ નથી, બંને પોતપોતામાં છે. પરમાણુ પરમાણુમાં છે, જીવ જીવમાં છે, જીવમાં પરમાણુ નથી, પરમાણુમાં જીવ નથી જાતો. પણ ઉપાદાનમાં બંનેનું ક્ષેત્ર ભિન્ન ભિન્ન છે. નિમિત્ત અપેક્ષાએ આકાશ છે, એમાં બંનેનું ક્ષેત્ર એક છે. એટલે એ ક્ષેત્ર પણ એ નિમિત્ત અપેક્ષાએ ગણવામાં આવ્યું છે, આકાશના નિમિત્તની અપેક્ષા લઈને, કે જે પ્રદેશ જીવે રહેતા છે આકાશના તે પ્રદેશ કર્મના પરમાણુએ રહેતા, માટે એ ક્ષેત્ર આવગાહી કહ્યું. પણ એ ક્ષેત્ર આવગાહીનો કદી એવો અર્થ ન થાય કે જીવના પ્રદેશોમાં પરમાણુ પેસી ગયા, કે પરમાણુમાં જીવ પેસી ગયો. બંનેની સત્તા ત્રિકાળ ભિન્ન ભિન્ન રહે છે. એટલે પેલા થાય કે જડ છે, જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન પણ ત્રણ કાળમાં, ભૂત ભવિષ્ય ગમે ત્યારે જુઓ ત્યારે. એટલે જે કર્મનો બંધનનો જે સિદ્ધાંત જિનેન્દ્ર દેવનો છે, જીન સિદ્ધાંત જેને કહેવામાં આવે છે, એ જીનના સિદ્ધાંતને જીવ જાણતો નથી અને ઊંધી ખતમ નહીં કરે છે. એમ કેવું છે કે ગ્રહ રૂપી અરૂપી રૂપીને ગ્રહ જ કેવી રીતે ગ્રહણ કરી કેવી રીતે શકે? એ બની જ ન શકે. પછી જીન સિદ્ધાંતમાં તો કહે છે કર્મ બાંધા, એ જે બંધનનું સ્વરૂપ જાણે તો ખબર પડે. બંધનનું સ્વરૂપ તું જાણે છે એમ નથી, જીવ બંધન જાણે નહીં કે એવો જીન સિદ્ધાંત. આ તો કેવો જીન સિદ્ધાંત છે કે બંધનનું સ્વરૂપ પણ એ જાણતો નથી? કેમ સમજાવું છે? ચેતન ચેતન પણે હોય તો પછી બંધ મોક્ષ જ નહીં રહે, અને પછી કોઈ પ્રવૃત્તિ ન કરવી, પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ થવું, પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થવું, આવું કઈ ઉપદેશ? બંધ મોક્ષ નો પણ ઉપદેશ નહીં રહે, અને પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થવાનો ઉપદેશ નહીં રહે. આ એક પ્રશ્ન ઉભો થશે. તો કે એનું સમાધાન છે. એનું સમાધાન શું છે? કે બંધ મોક્ષ સંયોગથી છે. એ જે બંધ મોક્ષ છે એ સંયોગથી છે,
અસંગ તત્વ છો. જ્યારે સંસારમાં શરીર આદિ કર્મનો કર્મનો તને સંયોગ છે ત્યારે પણ તો અસંગ તત્વ છો. એ જ્ઞાનમાં ધ્યાનમાં શ્રદ્ધામાં લઈ અને અસંગ થઈ જ આપે એટલે સંયોગ બધા સંયોગમાં રહી જશે. સંયોગ હશે તો એ સંયોગમાં રહી જશે અને પછી એની મુદત લાંબી નથી. કોઈની મુદત અનાદિ અનંત છે નહીં. બધા સાદે સાત સંયોગમાં છે એ છૂટા પડશે અને નવો સંયોગ થશે નહીં. નવો સંયોગ નહીં થાય ત્યારે એને મોક્ષ થયો એમ કીધો. પણ એ તો સંયોગનો વિયોગ થયો. આત્મા તો ચેતન ચેતન હોય, જડ હોય તે જડ જડ ત્રણ કાળમાં રહે. એટલે ઉપદેશનો વિષય સમજવો જોઈએ એમ કે છે. મંદ મોક્ષ પ્રવૃત્તિ નિવૃત્તિ એ સંબંધી જે તે કાંઈ ઉપદેશ છે એ ઉપદેશને સમજવો જોઈએ અને યથાર્થ રીતે સમજે તો એને ચૈતન્ય ચૈતન્ય સ્વરૂપ અસંગ તત્વ છે એની અસંગતા સમજાય. સમજાય તો એ અસંગ થવાનો પ્રયત્ન કરે. ડોળા પાણીની નિર્મળતા સમજાય તો એને નિર્મળ કરીને પીએ. પણ ડોળું એનું સ્વરૂપ જ ડોળું છે. પાણી જ આવવું હોય તો એવું ડોળું પીવા માંડશે. એ તો એટલે આવી બાબતમાં બહુ વિદ્વાનોનો પણ વિચાર ભેદ છે કે પેલા આત્મા સમજાવો કે ન સમજાવો. પ્રણબનું જે બહુ ચર્ચા કરે છે દરમિયાન યુગનું નિરૂપણ આ કાળમાં કરવું કે ન કરવું અને એમણે સીધી કર્યું છે કે કરવું. પંકજભાઈનો પ્રશ્ન આવ્યો હતો એના પર મરુદ થઈ આપણે ઉત્તર પ્રદેશ રાત્રે લખાવ્યો એ પ્રશ્ન હતો એનો. એમણે કહ્યું પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી ને ટોડરમલજી એક મતમાં છે. ગોપાલદેવ ની વાત કઈક બીજી રીતે સમજાય છે. એમ 866 દરમિયાન યુગનું લીધું ને અનુભવ ઘટવાની વાત છે કે જ્ઞાનીઓની વાત છે કે મુનિઓની વાત છે. એને મોક્ષ શું છે એને દર્શન મોહનમાં મહાવિષ્ણુ વર્તે છે એનો અનુભવ ઘટે દર્શન મોહ નો અનુભવ ઘટે. દર્શન મોહ નો અનુભવ ઘટે એટલે દ્રવ્યાનુ યોગ રૂપ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત બોધ સ્થાન પામે અથવા પરિણામ પામે એ પદ્ધતિ લીધી છે. પણ એમનો ખ્યાલ ન કે બીજી વાત ઉપર એટલે પૂછ્યું કે પ્રભુદેવ જુદા પડે છે કે નહીં. કોઈ જ્ઞાનીઓ ત્રણેય કાળના જ્ઞાનીઓ પારમાર્થિક વિષયમાં ક્યાંય જુદા પડે નહીં. કેમ કે એ વિષય એમનો અનુભવ પ્રત્યક્ષ છે. બીજો જે કેવળ જ્ઞાનનો વિષય કરવાનો યોગાદી પરમાણુનો છે એમાં ક્યાંક ક્યાંક એ પરંપરામાં ફેર પડેલો હોય છે. એનું સમાધાન એવી રીતે છે કે એ કહે છે એવી રીતે વાત નથી. શબ્દ નો સાથ મળી કે જ્યારે કોઈ સદમસ્ત જીવને કેવળ જ્ઞાન થાય છે ત્યારે પોતે પોતાને અનંત ભૂતકાળ જણાય જાય છે. પોતાનો અનંત ભૂતકાળ કેવળ જ્ઞાનમાં ત્રણ લોક જણાય પોતાનો ભૂતકાળ તો જણાય જ નહીં. ત્યારે કયા ગુરુથી પોતે જ્ઞાન પામ્યા એવું જે ગુરુનું ચિત્ર ભલે એ ગુરુ છદ્મસ્થ જે રહ્યા હોય એ કેવળ જ્ઞાન ન પામ્યા હોય
શિષ્ય મુનિ હોય કેવળ જ્ઞાન પામી જાય અને ગુરુ છદ્મસ્થ રહી જાય, એ તો જૈન દર્શનમાં મારે એની તલવાર છે. એમાં ગુરુ હોય પહેલા મોક્ષ જાય, શિષ્ય પછી જાય એવું નથી એમાં. એટલે ત્યાં એ વાત લીધી એમણે કે એવું જે આ મારા ગુરુ હતા એવું જે કેવળ જ્ઞાનમાં જાણ્યું એ ગુરુ પ્રત્યેનો વિનય છે. ગુરુ પ્રત્યેનો વિનય એ એક સતશાસ્ત્રોમાં વિનય પ્રકરણનું મહત્વપૂર્ણ વિષય છે. હવે એ વાત ક્યાંથી ઊભી થઈ છે એ વિચારવું હોય તો કે જે સતશાસ્ત્રો છે એમાં ગુરુનો વિનય અત્યંત અત્યંત પરમાત્માના સ્થાને અને કોઈ વાર પરમાત્મા કરતા વિશેષ સ્થાને ગુરુને બિરાજમાન કરવામાં આવે છે. કેવી રીતે પરમાત્મા કરતા વિશેષ સ્થાને? કે પરમાત્માને દેખાડનારી છે. શું ગુરુ ગોવિંદ દેવ નો ખડે કિસો કેવો લાભ પાય, ભલે હારે ગુરુ રાજકીને ગોવિંદ દેવો બતાય. પૂર્ણ વિનય હોય ગુરુ પ્રત્યેનો તો એ વિનય પોતે ભગવાન ભગવાન બનાવી દે છે પોતાને. અથવા જે કેવળ જ્ઞાન પામ્યા ભગવાન એના જ્ઞાનમાં આ સર્વસ્ત ગુરુ હતા એવું જણાયું તે ગુરુ પ્રત્યેનો વિનય થઈ ગયો. જ્ઞાન વિનય જેને કહેવાય છે એને જ્ઞાન વિનય કહેવાય છે. જ્ઞાનમાં ભાસો તે જ્ઞાન વિનય છે. જ્ઞાનમાં પોતાના ભૂતકાળનો ગુરુપદ જે છે એ સમજાય એને જ્ઞાન વિનય કહે છે. ગુરુદેવે એ અર્થ કર્યો છે. આત્મસિદ્ધિ શાસ્ત્રોના જે પ્રવચનો છે એમાં ગુરુદેવે આ અર્થ કર્યો છે. પોતાના ભૂતકાળના ગુરુનું જ્ઞાન થઈ ગયું. અને કોઈ એમ અર્થ કરે છે કે પરમ વિનય આવે ગુરુ પ્રત્યે પોતે ભગવાન થઈ જાય. વિનય કરે ભગવાન, વિનય કરતા અને ભગવાન એનું કર્મ. વિનય કરે ભગવાન વિનય કરે ભગવાન. આ એક પરમ વિનય નો માર્ગ છે. જ્યાં વિનય નું પ્રકરણ સત્શાસ્ત્રોમાં થયેલું છે ત્યાં ગુરુ પ્રત્યે પરમ વિનય પ્રદર્શિત કરવામાં આવ્યો છે. અને કૃપાળુજીના ખુદના શબ્દોમાં જો વાંચવું હોય તો 212 નો આ વાંચવા જેવો છે. પાનું 279 નીચેના બે પેરેગ્રાફ લ્યો. હે પુરાણ પુરુષ, પરમાત્માને કહે છે, હે પુરાણ પુરુષ, અમે તારામાં અને સત્પુરુષમાં કાંઈ ભેદ હોય એમ સમજતા નથી. હે પુરાણ પુરુષ, અમે તારામાં અને સત્પુરુષમાં કાંઈ ભેદ હોય એમ સમજતા નથી. તારા કરતા અમને તો સત્પુરુષ વિશેષ લાગે છે. કારણ કે કારણ આપે છે, કારણ કે તું પણ તેને આધીન રહ્યો છો. દ્રષ્ટિથી કબજામાં લીધો ને પરમાત્માને, અને અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં. તારી ઓળખાણ તો સત્પુરુષે કરાવી અમને, એ તારું દુર્ઘટપણું છે. સીધા તમે કેમ પરિચયમાં આવ્યા? વચ્ચે સત્પુરુષે ઓળખાવ્યા માટે તમને ઓળખવા દુર્ઘટ છે. એ તમારું દુર્ઘટપણું અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. કારણ કે તું વશ છતાં, એની દ્રષ્ટિમાં તું વશ થયો હોવા છતાં તેવો ઉન્મત નથી. અનંત ગુણનો ખજાનો મળ્યા છતાં છકી ગયા નથી, પચાવી ગયા દ્રષ્ટિથી. અરે તારાથી પણ સરળ છે, ગુણથી ઓળખાતો એ ઓળખાય. કેમ કે તું ગુપ્ત તત્વ છો, એ પ્રગટ છે, તારા કરતા સરળ છે. પોતાનો દેખાવ તો એ જેવો છે એવો કરે છે. એ નાથ તારે ખોટું ન લગાડવું. શું કીધું? એ નાથ તારે ખોટું ન લગાડવું કે અમે તારા કરતા પણ સત્પુરુષ નું વિશેષ તમે કરીએ છીએ. જગત આખું તને સ્તવે છે તો પછી અમે તારાશામાં બેઠા રહીશું, તેમાં તેમને ક્યાં સ્તવની આકાંક્ષા છે? એમ ગુરુ પ્રત્યે નાથ એટલે ભગવાન કરતા પણ વિશેષ ભક્તિને વ્યક્ત કરી છે. એ એક વિનયના પ્રકરણની અંદર આવો વિનય આવે છે. ત્યારે જીવ અનાદિનો જે અહંકારના ઘોડે ચડ્યો છે એ ઉતરી જાય છે. અહંકારના ઘોડે ચડ્યો છે ત્યાંથી એને હેઠો ઉતારવો સ્વચ્છથી એ બહુ મુશ્કેલ છે. પરમ વિનય ને પરમ ભક્તિ જાતા સદગુરુ ચરણમાં અલ્પ પ્રયાસને ગાય, એ અહંકારમાંથી પૂછ્યા વગર હું પરમાત્મા એ નહીં બેહી શકે, પરમ સ્વરૂપના ઘોડે નહીં ચડી શકે. એક ઘોડે બેઠો છે, બીજા ઘોડે ક્યાંથી બેહી શકે? એટલે આ ઘોડાથી પહેલા હેઠો ઉતારે છે એ પરમ વિનયમાં આવે. પછી એને અંદર હું પરમાત્મા છું એ દેખાય, ત્યારે એના ઉપર સ્વાદ થાય કે અરે હું પણ પરમાત્મા છું, હું ત્રણ લોકનો નાથ છું. એ એક પરિસ્થિતિ છે ઊંડા ગળાને સહળો ઘડો કરવાની, એ પરિસ્થિતિ બહુ નૈસર્ગિક છે.
Thank you.